ശ്രീ പൂജ്യപാദാചാര്യ വിരചിത ഇഷ്ടോപദേശ ശാസ്ത്രം એમાં આપણે હવે 15મા શ્લોક ઉપર આપણે પહોંચ્યા છે. એક એક આપણને વાત કરતા ચાલ્યા જાય છે. છેલ્લે આપણને શું વાત આવી હતી? છેલ્લી 14મામાં શું વાત આવી હતી? વનની અંદરમાં ચારે તરફ આગ લાગી છે, એમાં એક એને ડાયો કહેશું, મૂર્ખ કહેશું, કે ચારે બાજુ આગ લાગી છે, એમાં બહાર નીકળવાને બદલે ઉલટાનો ક્યાં ગયો? મધ્યમાં ગયો પાછો. અને એમાં પણ ક્યાં ચડી ગયો? ઝાડ ઉપર એકદમ ને બીજાને જોતો જાય, પોતાની દયા નથી કરતો, બીજાની ઉપર વિચાર કે બીજો કેવા બળી જાય, પણ હમણાં જ એ અગ્નિ મને પણ ભરકી જશે, બાળી મૂકશે, એ વાત વિચારતા. અને એવા જગતમાં કોઈ બહુ બે ચાર જ જણ હશે ને, વધારે તો નહીં હોય ને, આપણે છે એવું લાગે છે, ક્યારે લાગે છે ક્યારે? તો એના પછી જો એ 32મા પાના ઉપર સરસ પ્રશ્ન લે છે શિષ્ય, ફરી શિષ્ય કહે છે, એમ કેમ ભગવાન, કે ક્યાં કારણથી નજીક આવેલી આપદાઓને પણ માણસ દેખતો નથી? કે ન્યા ઓલાને એમ તો એવી રીતે અમને કેમ એવું દેખાતું નથી? ઓલો માણસ ઝાડ ઉપર ચડી ગયો, ગમે એમ કરીને અગ્નિની બહાર નીકળવાની બદલે અગ્નિ અંદર ને અંદર પાછો વહી ગયો, તો આવું એક સામાન્ય વાત છે, કેમ એને કઈ ખબર કેમ નથી પડતી? તે એવો પ્રશ્ન પૂછે છે. તો એક એનું શું કારણ આપે છે? નીચે છે ને 32મા પાની નીચે બે, કે ગુરુ કહે છે કે લોભના કારણે. શું છે? કોને લોભ? શેનો લોભ? પૈસા તો જોવે જ ને કઈ. જીવવું હોય તો શેની જરૂર પડે? જોરથી બોલવાનું, શેની જરૂર પડે? જીવનમાં જો એવું જ હોત ને તો પૈસાદારનો આયુષ કોઈ દી પૂરા ન થાત, અને ગરીબના વહેલા જલ્દી પૂરા થઈ જાય. ક્યાંક વિચારીએ તો ખરા, ઊંડું કઈ વિચારણા, દુનિયામાં જેમ ચાલે એમ જ બધું ચાલીને બધું રહેવું. જો આચાર્યદેવ એક એક શિષ્યની જે આશંકા થાય, પ્રશ્નો થાય, એનો પાછો એટલો જ દ્રષ્ટાંત આપીને શું કરે છે? સમાધાન. લોભ છે, લોભને કારણે શું થાય? ગમે પ્રકાર લ્યો, લોભને કારણે ગમે તે પ્રકારને બારમાં હોય ને, અનુકૂળતા પ્રતિકૂળતા નહીં જોવે. પૈસાનો લોભ લાગ્યો છે, સિઝન આવે હવારથી હાંજ સુધી ખબર નથી પડતી ને, અને આ ગુરુદેવ નામ એક કલાક પ્રવચન આમ કેવું થઈ જાય છે? નહીં નહીં, 5 મિનિટ એમ નહીં, 1 કલાક બહુ લાંબો થઈ જાય ને, કે એમ થાય ઘડિયાળ બંધ થઈ ગઈ, કેમ નથી આગળ ચાલતી? જ્યાં રૂચિ નથી ત્યાં શું થાય છે? કાળ જતો નથી લાગતો, અને જ્યાં રૂચિ લાગે ત્યારે એમ થાય કે સાંજ પડી ગઈ. એક બહુ જ ઝીણું લાગે કે ગમે, રૂચિના પ્રકારથી આ બધું છે. રૂચિ લાગી છે તો બધું ગૌણ થાય છે, અને રૂચિ નથી તેનો બીજો કોઈ ઉપાય નથી. તો ગમે તેમ રૂચિને પણ કળશમાં, ટીકામાં તો અને કળશમાં એ પણ છે ને, મરીને પણ તું બીજું વિચાર, તો મરવા જેટલી પ્રતિકૂળતા આવે ને, જેને કહે ને હાયસ્ટ ડિગ્રી કહે ને આપણને ભાઈ, કે એવું આવે તો પણ શું કરજે? તું આત્માનો રસ છોડીશ નહીં. તત્વનું કોતુલ એટલે સ્વભાવની મહિમા કરજે. કોણ એવું તત્વ શું છે? અરે પુરાણો વાંચી વાંચીને પણ એમ કેમ નથી મુનિરાજને આવા પરિસર ઉપસર્ગ આવે છે, અને છતાં ડગતા નથી, ચલાયમાન થતા નથી, તે શું હશે? તેનો અહીંયા આપણને કહે છે કે લોભ. લોભ આ જે લોભ કસાયનું છે ને, અને પૂજામાં એ કયો શબ્દ આવ્યો હતા? લૌકિકતામાં શું કહે લોભને? શું કહે? પાપનો બાપ એમ કે ને. બાકી તો દરેક એવા છે, આ તે કહેવાનું સામાન્યપણે લોભ કસાય આપણને એ હોય છે, પૈસાને ખાતર ગમે તે પ્રકાર ઘણી વાર સાચું ખોટું પણ બોલી લેતા હોય છે, કરતા હોય, જે કરતા હોય જીવનમાં. તો એ અહીંયા કહે છે કે હે વત્સ, અનાદિની ગ્રદ્ધિ એટલે આસક્તિથી ધનિકો સામે આવેલી, સામે આગળ ઉપસ્થિત આવી પડેલી આપદાને પણ દેખાતા નથી. જ્યાં પોતાને ધનનો તો ક્યાંય આમ જેને તકલીફ બધી હોય ઘણે, તો પણ બધે જતા હોય છે. તો અહીંયા કહે છે કારણ કે અંદરમાં શું પડ્યું છે? જો સરસ શબ્દ છે, ધનાદિની ગ્રદ્ધિ જો એક વાત ડેફ ઘણી વાર આપણે આવે છે, પોતાની એ દશા છે આજીવિકા માટે વેપાર કરીને પૈસા અથવા ગમે તે પ્રકારે, એ વાત જુદી છે અને એની ગ્રદ્ધિ હોવી જુદી છે. જેમ મુનિરાજને આહાર લેવાની વૃત્તિ છે પણ આહાર સંજ્ઞા નથી. સંજ્ઞા એટલે ગ્રદ્ધિભાવ. આહાર લેવાની વૃત્તિ છે મુનિરાજને, કોઈ એ હોય મુનિરાજ પ્રત્યાખ્યાન લઈ લે એ જુદી વાત છે, પણ તો બેમાં ફરક શું છે કે ગ્રદ્ધિ ભાવે મિથ્યા સહિતની વાત છે કે એના સિવાય મને ચાલશે નહીં, એનાથી જ મારું હિત થશે એવા પ્રકાર, તો એનું નામ શું કહેવાય? ગ્રદ્ધિભાવ કહેવાય, લોલુપતા કહેવાય, એને સંજ્ઞા કહેવાય. તો અહીંયા આપણને શું છે કે છે એવી હજી આજીવિકા માટે એવી ભૂમિકા હોય તેવો વિકલ્પ આવે, પણ શું ન હોવું જોઈએ? ગ્રદ્ધિભાવ લોલુપતા એની સંજ્ઞા ન હોવી જોઈએ. અને એવી ગ્રદ્ધિભાવ હોવાથી સામે તકલીફ દેખાતી હોય, ક્યાંક એવામાં પણ જેને કહે ને લાભ મળતો હોય, અત્યારના તો બધું નહીં હોય, દેશ છોડીને પરદેશ જતા હોય છે, કોઈ દી વિચારો આવ, આપણે તો કોઈ એવા નહીં, પણ પહેલાના જમાનામાં ક્યાં જતા, આફ્રિકા આદિમાં જાય, શું હોય ત્યાં, કોણ જાણીતા ને શું હોય, ક્ષેત્ર જુદું, ભાષા જુદી, પહેરવેશ જુદું બધું, તોય પણ ત્યાં પહોંચી જાય છે ને. તો જીવનમાં એવા છે. તો એ શ્લોક 15 છે, 33 પાને છે, અને નીચો શ્લોક આપણે સાથે લઈએ. આયુ ક્ષય ધન વૃદ્ધિનું કારણ, આચાર્ય ફરીથી દ્રષ્ટાંત આપીને કહે કે બે કામ હર સમયે થાય છે. શું થાય છે? બે કામ હર સમય શું થાય છે? આયુષ્ય ઘટતું જાય છે અને પૈસા આદિ કદાચ વ્યાજે મીકાશે તો વધતા જાય. બે એક સાથે એટ એ ટાઈમ થાય છે ને હર સમયે, એમાં કયું સારું? એક તો સારું, પૈસા હોય તો આપણે સેફ રહે ને, ફ્યુચરની ચિંતા નહીં કે ભાઈ અમે એવા વ્યાજે મૂકી દીધા છે કે ભલે ત્યારે શું થાય, પૈસાની વેલ્યુ ઓછી થશે તો પણ એટલા વ્યાજ આવે છે કે અમને કઈ વાંધો ન, બરોબર છે ને? ઇન્ફ્લેક્શન કે ને, ઇન્ફ્લેક્શન વધ ના ન્યા બધી બુદ્ધિ હાલતી ખબર નહીં, અહીંયા આવીને શું થઈ જતું હશે, બધા વિચાર કરીએ ને ત્યાં એટલું પૈસા એની વેલ્યુ ડેપ્રિશિએટ થશે એટલે એટલું કમાયશું. અહીંયા કે છે એ વિચાર કર, એ તને વૃદ્ધિ થતી દેખાય છે પણ આ આયુષ્ય તને ઘટતું જાય, તો કોઈ એમાં શું, આયુષ્ય તો ઘટે ને, એમાં શું ફરક છે? બરોબર ને? આયુષ્ય ઘટે ને, એમાં શું, જેમ જેમ મોટા થઈ ઘટે ને, એમાં શું પ્રોબ્લેમ? શું છે પ્રોબ્લેમ? એ છે કે આત્મ સાધનાનો અવસર આ મનુષ્યપણામાંથી તું ચૂકી જા છો. પૂજ્ય ગુરુદેવના શબ્દો એકવાર શું, મનુષ્યપણ એટલે શું? આત્માને આરાધનાની મોસમ છે. જેમ 12 કલો હોય ને ભાઈ, અત્યારના ભાઈ નથી, આ સિઝન ચાલે, અમારો સિઝનલ બિઝનેસ. મનુષ્યપણું એટલે આત્માની આરાધના કહો, સાધના કરવાની શું છે, એક મોસમ છે. કોઈ પણ એના દ્રષ્ટાંતો તો ઘણા આવતા હોય છે. કોઈને હોય સિઝન જ હોય અને એમાં જ બીમાર પડે તો શું થાય? એમ અહીંયા જો તું કે છે આવો અવસર તને મળ્યો છે અને તું પૈસાના લોભમાં તું ગુમાવે છે, પૈસાની અધિકતામાં તારો કાળ એમાં જાય છે, આત્મહિત માટે તું કોઈ પ્રયત્ન નથી કરતો. એના માટે આચાર દેખ કે હર સમય બે કાર્ય થઈ રહ્યું છે, તું કોની મહત્તા કરે છે, તું પ્રાયોરિટીમાં કોને મૂકે છે? પ્રાણોથી પણ લક્ષ્મીને શું કરે છે? એમાં બે થાય છે, એમાં વિચારતો નથી મારું આયુષ પૂરું, અને કોઈ એમ થાય ને આયુષ પૂરું થાય એમાં હું વાંધો, આયુષ પૂરું થશે તો કેટલી લક્ષ્મી લઈને જશું આપણે? ના, થોડું ઘણું તો એલાવડ હશે ક્યાં? ના ભાઈ, ભાઈ અમે આટલી મહેનત કરીને કમાણા છે, થોડું તો નહીં, કંઈક આડુંઓળું કરશું કોઈને નહીં. અરે જેને મૂકી જવું છે એની જિંદગીભર મહેનત કરીશ તો, અને જે તારે કંઈ આત્માનું હિત કરવાનું, સંસ્કાર નાખવાનું, જે કામ કરવાનું એ તું કરતો નથી. તો આયુષ ક્ષય અને નિયમસારમાં તો એ વાત આવે છે. આપણે છે ને વિચારીએ છીએ મારો આયુષનો ક્ષય ક્યારે થશે, ક્યારે થશે, મરણ થશે ત્યારે. હા, પૂરું એટલે મરણ થશે ત્યારે ને. અરે ક્ષણે ક્ષણે તારા આયુષના નિષેકો છે એ બધા ઓછા થતા જાય છે. આપણે હર પડે ને ક્ષણે, અને બીજી રીતે વિચાર કરીએ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો, યાદ તો છે, પછી કઈ વિચારતા નથી એનાથી આગળ પાછળ. જ્ઞાનીએ કહેલા શબ્દો વાક્યો બધા શું કરીએ છીએ, યાદ રાખી લઈએ છીએ, બોલી લઈએ છીએ. ક્યારે પણ એ જ્ઞાનીના વાક્યો આપણા વેદન સાથે સરખાવવા જેવા છે. શું છે એ? સાંભળી જઈએ છીએ, વાંચી જઈએ છીએ, બોલી લઈએ છીએ, પણ ક્યારે આપણા વેદન સાથે સરખાવતા નથી. ક્ષણ ક્ષણ પાછું એમ નહીં, બીમાર પડ્યા છે ત્યારે નહીં, ક્યારે છે પાછું કેવું છે, ભયંકર ભાવ મરણ થઈ રહ્યું છે. એમ અહીંયા કહે છે, હર સમયે તારું આયુષ્ય ઘટતું જાય છે, તું મૃત્યુની નજીક થતો જા છો. અરે શું લઈને આવ્યા હતા આપણે? આવું બધું દુનિયામાં સાંભળ્યું જ હશે ને. શું લઈને આવ્યા હતા? નહીં, લઈને તો આવ્યા જ હશે ને, કઈ આપણું આપણને નહીં ખબર, પણ કોઈક બીજાનું જોઈને એ કંઈક લાવે ને. શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના? ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે, એમ ન વિચારવું. મહાપુણ્ય લઈને આવ્યો તો હા એટલું કહેજે, વાપરીને જાઉં છું અને પાપની લોન લઈને જાઉં છું. શું છે? પુણ્ય મહા હતા ત્યારે તો આવો શું મળ્યો છે આપણને? અવસર મળ્યો છે આવો. પણ શું કર્યું જીવનમાં? જેને લાવ્યા તે વાપરી કાઢ્યું, અને નવું શું ઊભું કર્યું છે આપણે? જે ભવમાં ભવના અભાવનું કાર્ય કરવાનું હતું એની જગ્યાએ ભવ વધારીને જાશું, શું સાર્થક પણ છે? કોઈ આવો અવસર મેળો, કોઈની પાસે ચિંતામણી રત્ન, ખબર તો હશે ને ચિંતામણી રત્ન કોને કહેવાય, એ આપ્યું હોય, અને રસ્તામાં એટલે અથવા તો એના ઘર આગળ કોઈ કાગળો કે હતો એને ઉડાડવા માટે ફેંકી દીધો, તો કઈ વાંધો નહીં ને. શું વાંધો? કાગળ તો ઉડી ગયો ને. એના બધા દ્રષ્ટાંતો નિર્મલજી આપ્યો. કોઈ રોગી હતો એના ઉપર દયા કરીને કહો કે અમૃત આપ્યું, પીવાની બદલે પગ ધોવામાં વાપરી લે. ચલો પ્રશ્ન, એ સદભાગી કે દુર્ભાગી? સદભાગી કે દુર્ભાગી? મળ્યું અવસર મળ્યો એ રીતે સદભાગી, અને ન વાપરવું તો મહાદુર્ભાગી. જેને અવસર નથી એ તો કરુણાને પાત્ર છે, પણ આવો અવસર મળવા છતાં જે ગુમાવે છે એ તો મહા કહેવાય છે, દુર્ભાગી છે. આપણે કદાચ એવામાં ન જઈએ. અહીંયા તો અહીંયા એ બે સહર સમયે એક ધનવૃદ્ધિનું કારણ છે અને બીજું આયુષ ક્ષયનું, અને એમાંથી શું કરીએ છીએ, પ્રાણોથી પણ લક્ષ્મીને અધિકતા કોને આપણે આપીએ છીએ? પૈસાને માટે મારા આત્માનું હિત કરવું છે એને તો કરતા નથી. ઈચ્છે ધની અધિકાર. શું છે? જે કોઈ જો એના સરસ છે વાંચવું હોય તો ટીકામાં એ છે બીજી લાઈન, પોતાના 33 પાનું છે એમાં ટીકા છે, એમાં બીજી લાઈન, પોતાના જીવનની એટલે પ્રાણથી પણ શું અતિશય કોનું પ્રિયવાન હોય છે? ધન હોય છે. પોતાની શરીરની ગમે એટલી સ્થિતિ હોય તો પણ પૈસા કમાવા માટે ગેમ કરીને, પૂજ્ય ગુરુદેવસિંહનું આવ્યું હતું થોડા વખત પહેલા જ, પોતાના પાર્ટનરનું પોતાની ઉંમર થઈ ગઈ હતી અને થોડું, અને તો પણ શું કે, સવારના હું વહેલો જાય અને નોકરોને બોલાવીશ. ઓલા કે બાપા કાંઈ જરૂર નથી અમે કહીએ તો, પણ એક શું છે, શેના કારણે હોય છે? અહીંયા ગ્રદ્ધિ જે છે એનાથી ગમે પોતાની શારીરિક સ્થિતિ નહોતી આવતી તો પણ, તો જીવનમાં પોતાના આત્મ અહિત થાય છે એની પણ ગણકાર કર્યા વગર એનું અધિકપણું એમાં રહે છે. તો એ જે આયુષ જે જાય છે એક આયુષ ક્ષયનું કારણ છે, અને વ્યાજની વૃદ્ધિનું બે કારણ છે. પણ જેને એમાં ધનની વૃદ્ધિ છે એ મારું જીવનનો આ કાળ ઓછો થતો જાય છે એને ક્યારે એને લક્ષમાં આવતું નથી. હવે છેલ્લી જ લાઈન એમાં ટીકાની, માટે, માટે એટલે ઇંગ્લિશમાં શું લખું, ધેર ફોર, કન્કલુઝન થીરમમાં હોય છે ને, પ્રૂવ કરીને અંતે શું આવે, ધેર ફોર, એમાં અહીંયા ધેર ફોર કન્કલુઝન કરાય. ધન આવા વ્યામોનું કારણ હોવાથી ધિક્કાર હો. ફરીથી ધન સેમાં નિમિત્ત થવાનું છે, જેને વૃદ્ધિ ભાવ છે તો ઉલટાનું મોહ ભાવ વધારવાનું કારણ થશે. આવા ધનને કેવું કે છે, ધિક્કાર છે. એના પ્રત્યેની તું ઉપેક્ષા હવે કરજે. એ ધન કાંઈ તારા આત્મહિતને માટે એક કામ આવવાનું. ધન કોને કામ આવવાનું, ચાલો પ્રશ્ન આપણે, આત્માને કે શરીરને, શરીરને બરોબર ને. ધન જ્યાં સુધી હશે ત્યાં સુધી બીમાર નહીં પડીએ. હમણાં તો કીધું ભાઈ ધન કોને કામમાં છે, મદદગાર કોને છે, શરીરને કે આત્માને, કોઈને નહીં. એટલા માટે તો ભાઈ એની પાછળ પડ્યા છે. જીવનમાં બોજ વિચારણા કરીને વૃત્તિ બહિર્મુખતા જાય છે એને વૈરાગ્યના બળથી મર્યાદામાં લાવે છે. જેના જીવનમાં આ રીતે, જેમ કાલથી આપણે 10 લક્ષણમાં ક્યાં શરૂ થશે વાંધો ને, કાલનો આવશે, પણ એ પહેલા વિચાર લઈએ. અત્યાર સુધી 5 ગયા, આજનો ગણીને તો ક્યાં થયા, 4, કસાય અને સત્ય, એ છે ને અસત્ય. ને હવે જે આવશે સામાન્યપણે શું આવશે, કાલથી ક્યાં છે, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને ભય. એમાં જે સંયમ, તપ, ત્યાગ, આકિંચન એ બધા કેવા છે, જેની આરાધના માત્ર ઉત્કૃષ્ટપણે મનુષ્યમાં જ છે. શું છે, તિર્યંશમાં છે, પણ એ પણ એક મર્યાદારો છે, અણુ સુધી છે. આની ઉત્કર્ષ, ઓલું ક્રોધમાન માયાલોભનું તો હજી થોડું ઓછું, એમાંય ઉત્કૃષ્ટપણે તો મનુષ્યમાં છે. પણ અહીંયા દેવમાં આટલી બધી અનુકૂળતા હોવા છતાં સંયમ ને તપ ને એવું નથી કરતા, ત્યાગ નથી કરી શકતા. તો જીવનમાં આપણને આપણી કેમ મહત્તા ન લાગે કે મને આવો મનુષ્યપણા દુર્લભ, એમાં આવે છે જે દુર્લભ મનુષ્યપણું પામીને વિષયોમાં રમે છે એ રાખને માટે રત્નને બાળે છે. રાખ તો ખબર પડે ને, અને પેલાના જમાનામાં હજી હમણાં વર્ષો સુધી રાખ સેમાં યુઝ થતું હતું, વાસણને માંજવામાં થતું ને, ત્યારે આવું બધું નહોતું. તો એને તો ભાઈને વાસણ માંજવાતા અને કઈ ન મળ્યું તો શું કરી નાખ્યું, આ એવું કોણ કરે, મૂર્ખામી કોણ કરે, કોણ કરે. આપણે કરીએ ક્યારે લાગ્યું છે એવું અંશ માત્ર પણ એવું અંદરમાં, અરે હૃદયમાં એક ડંખ લાગવો જોઈએ, આંખમાં કણું લાગ્યું હોય તો ચેન નથી પડતું, એમ વિચાર હું શું કરી રહ્યો છું, એક ક્ષણિક અનુકૂળતાને માટે હું કેટલી વિપરીતતામાં ચાલ્યો જાઉં છું. તો અહીંયા કહે છે કે અહીંયા એ કેવું છે કે આ આખું જો એનાથી 34 પાના ઉપર આવે છે. ફરીથી શિષ્ય પૂછે છે 34 પાને 16મા શ્લોક ઉપરનું. અહીં શિષ્ય કહે છે જેનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે એ ધન નિંદા કેમ કરો છો, શું કહે શિષ્ય પ્રશ્ન કર્યો, પૈસા શેનું કારણ થાય છે, પુણ્ય કમાવાનું થાય ને, પૈસા હશે તો આપણે શું કરશું, દાન આપી શકશું, પૈસા હશે તો જીન મંદિર બનાવી શકશું, યાત્રાએ લઈ જશું, જીર્ણોદ્ધાર. તો પૈસા શેનું કારણ છે, પુણ્યનું કારણ છે ને, પૈસા પુણ્યથી મળે છે ને, અને પછી એનાથી અમે પુણ્ય કમાઈએ છીએ. ના એવું તો નથી, જીવનમાં પુણ્યથી પૈસા મળે છે, પણ એ પૈસાનો આપણે ઉપયોગ, કોઈ એમ કહેતા હોય ને હું અધિક કરું છું, વિચાર કરી લેવું 24 કલાકમાં કેટલું ધર્મને માટે હોય છે અને આપણા 5 ઇન્દ્રિયના વિષયો માટે હોય છે. જેને ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો શું કહીએ, એરણની ચોરી અને સોયનું દાન છે. ક્યારે પણ બધા આચાર્યદેવો જવાબ આપણા તર્કને આપી દીધા છે એમ માનતો કે હું, અને એના માટે તો સરસ જ જવાબ આવશે આપણને. તો શિષ્ય એમ પૂછે છે કે આ ધન છે એ તો શેનું અમે કરશું, એનાથી તો નવું પુણ્ય ઉપાર્જન કરશું, નવું પુણ્ય દાનમાં ને એમાં આપ. એમાંય ગુરુદેવજી શું શબ્દો વાપરતા હોય છે, પૈસા દાનમાં દીધા તો શું થાય, પાપ થાય, પુણ્ય થાય કે ધર્મ, ચલો ત્રણમાંથી શું થાય, પૈસા દાનમાં દીધા તો પાપ થાય, પુણ્ય થાય કે ધર્મ થાય, ચલો પાપ તો ન થાય એટલું તો અમને ખબર પડે છે ને, તો પૈસા દાનમાં દેનાથી કાંઈ જ નથી થવાનું, એ તો પૈસાનું ક્ષેત્રાંતર થવાનું. તે વખતે તે લોભ કસાય મંદ કર્યો હશે તો એ કન્ડિશન છે મોટી, તે કદાચ તારા માનને ખાતર જો આપ્યો તો લોભની જગ્યાએ માન કસાય ઉભો કરીને પાપ કર્યું છે નવું. હું પૈસા આપું છે એવું મિથ્યા અભિપ્રાય તો મિથ્યાત્વને એ તો મોટું જ છે, એ તો સવારના આવે છે બંધ અધિકારમાં. પણ અહીંયા એ જ્યારે દાન દીધું હોય ત્યારે પણ તારા અભિપ્રાયમાં તારા પરિણામમાં શું છે, ખાલી એ પૈસા જેને કે ક્ષેત્રાંતર થયા એટલે તને કઈ પુણ્ય થઈ જશે એવું માનીશ ને, ધર્મની વાત તો દૂર રહી, દૂર રહી, છે જ નહીં, અસંભવ છે. એનાથી એક સિદ્ધાંત શું છે, કોઈ પણ પર સન્મુખતાની વૃત્તિથી ક્યારેય ધર્મ નથી થવાનો. એ ચાહેશો કસાઈની મંદતારૂપ હો કે ધારણા જ્ઞાન હો, બે પરલક્ષી વૃત્તિ છે. રાગમાં પણ લક્ષ્ય ક્યાં હશે, કોઈને કોઈ બાહ્ય પદાર્થો ઉપર હશે. એવી ધારણા જ્ઞાન જે થાય છે એ પણ કેવું હશે, કેવું હશે, ક્ષોપસમ, એટલે શું હશે, બારમાં કોઈની વાણી સાંભળી હશે નાની, અને અથવા તો શાસ્ત્ર, એમાં પણ લક્ષ કોનું છે, પરલક્ષમાં છે. ધારણા જ્ઞાન જે ક્ષોપસમ છે એમાં પણ કોનું લક્ષ હોય છે, નહીં પરલક્ષ નથી હોતું. જ્ઞાની ગુરુની વાણી સાંભળે તો એ લક્ષ ક્યાં છે, ઉપયોગ ક્યાં છે, શાસ્ત્ર વાંચીએ છીએ ઉપયોગ ક્યાં છે, પ્રયોજન આપણું જે છે એ તો અવશપણે બીજો ઉપાય નથી એટલે, બાકી વર્તમાનમાં લક્ષ ક્યાં છે. અને એક બીજી રીતે જે ધારણા જ્ઞાન થયું છે એનાથી મને આરાધના થવાની છે કે એનાનું પણ લક્ષ છોડીને, અરે એનાથી અધિક પોતાના મનના સંબંધે ચિંતનના પણ વિકલ્પ છોડીશ તો આરાધનામાં પહોંચીશ. ભૂમિકામાં છે એમ તો ભૂમિકામાં તો દયાદાન આદિના પણ છે, પણ ભૂમિકા છે એને રાખીને થશે કે એનાથી છૂટશું તો થશે, ત્યાં સુધી પહોંચવાનું છે. આ પરલક્ષની વૃત્તિનો જો પક્ષ રહી ગયો ને તો અંદર સન્મુખતામાં નહીં જાય. આ તો શું છે, જેને સમયસારની ભાષામાં કહીએ તો શુદ્ધ નહીં સંબંધીના વિકલ્પો નહીં પક્ષ, હું એક છું, અખંડ છું, શુદ્ધ છું, આવે છે કે નહીં, કેટલા શ્લોક આવે છે, 22 શ્લોક આવે છે બધામાં છે ને, અને છેલ્લે ગાથામાં પછી શું લીધું છે, નય પક્ષથી અતિક્રાંત ભાક્યો તે સમય. ક્યારે પણ ભૂમિકા જે પેલા છે પૂર્વ ભૂમિકામાં એક પ્રોસેસ રૂપે આવતું હોય પણ અંતે તો એને પણ શું છે, અતિક્રાંત થવા. અહીંયા આપણને કહે છે કે શિષ્ય કહે છે અમે જે પૈસા જે છે એ અમે પાપમાં નહીં વાપરીએ, અમે તો પુણ્ય માટે વાપરશું. તો એનું અહીંયા આપણને તો એની તમે શું કામ નિંદા કરો છો, જો એમાં કહે છે પુણ્યના હેતુરૂપ પાત્ર દાન શબ્દ શું વાપરો છે, આ બધો વિવેક કરવો પડશે. પાત્રદાન એટલે શું, મેં તો ઓલાને આપી દીધા પૈસા એ રીતે એમ નથી, પાત્ર જોઈને દાન દેવાય, એને આપીને અભક્ષ ખાશે કે હિંસાના ઉપકરણ કરશે, તે એટલો જો વિવેક નથી કર્યો તો ઉલટાનું પાપનું નિમિત્ત છે. શું છે, પાત્રદાન હોય છે અને એના માટે તો જૈન શાસનને માટે તો દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવનાને એની મુખ્યતા રહેવી જોઈએ. લોકોને બહારમાં થાય છે ભાઈ, એ એક ભાઈની દ્રષ્ટિ છે. બાકી એક ધાર્મિકતાની રીતે લઈએ તો જે દેવ શાસ્ત્ર ગુરુની એમાં છે, એમાં કોઈ પણ જીવને વિપરીતતાનું કારણ નહીં બને. આજે એક જીન મંદિર બન્યું છે, અહીંયા આવીને શું કોઈ શીખશે? હિંસા શીખશે? જૂઠું બોલવાનું શીખશે? ચોરી શું શીખશે? અહીંયા ગમે તે હશે કાંઈક, બીજું તો ખરાબ તો નથી શીખવાનું ને. અને જ્યારે બીજામાં તો શું છે, ગમે શક્યતા હોઈ શકે છે. હાઈલી એજ્યુકેટ કરેલો હોય છે એ બધું શું કરશે? આ જે હિંસાના સાધનો છે ને, AK-47 એ બનાવનાર સાવ અભણ હશે ને? નહીં તો કેવું હશે? કેવું હશે? મિકેનિકલ એન્જિનિયર હશે તો સેમા નિમિત્ત બન્યું એ. એના માટે આવ્યું હતું ને કે જે હિંસાના ઉપકરણો બનાવવામાં નિમિત્ત છે, તો એ રીતે પાત્ર દાન હોવું જોઈએ. એ રીતે બીજી પણ વિચાર કરીએ, કોઈ જેને કઈ આંધળો હોય એને સરસ મજાના ચશ્મા આપીએ તો કેવું સરસ ને? કેમ નહીં સરસ? સારા બહુ બ્રાન્ડેડ લઈને મોંઘા લઈને આપ્યા. અરે પહેલું તો એ પાત્રે દાન અને એને યોગ્ય હોય. અને એટલા માટે આપણે બોલીએ છીએ ને વિધિપૂર્વક દેવું. એ બધી આખી બધા પ્રકાર હોય છે, એમને નથી આપી દીધું એમ ન હોય તો અહીંયા પાત્ર દાન છે. પછી દેવ અર્ચના આદિ ક્રિયાઓ, જો શબ્દ શું વાપરો છે? આવા શબ્દો નહીં બધા, અર્ચન અર્ચના, જીનેન્દ્ર અર્ચના છે કે નહીં પુસ્તક? અર્ચના એટલે પૂજન, એમની ભક્તિ બહુમાન જે કહો. તો દેવ એમાં દેવ શાસ્ત્ર બધા સમજે, એની જે બહુમાન ભક્તિ પૂજન આદિ છે એની ક્રિયાઓમાં ધન એ ખર્ચવાની મુખ્યતા. તો એ જે પુણ્યના અહીંયા કહે છે, પુણ્ય જો નથી એટલે ધન નથી, તો આવું તમે કેમ કરી શકશો? દેવ અર્ચનમાં ને એમાં ધન વિના કેમ થશે? તો આવી જીવનમાં પણ એક મુખ્યતા આપણા જીવનમાં હોવી જોઈએ કે દેવ શાસ્ત્ર ગુરુને માટે જૈન શાસનની કે બીજા જીવો પણ આ માર્ગમાં વધારે આવે. તો પેલા પ્રશ્ન તો એ કરે છે કે અમે જે ધન કમાશું એ તો સારા કામ દેવ શાસ્ત્ર ગુરુની પ્રભાવનામાં વાપરશું, તો તમે એને ધિક્કાર શું કામ કહો? તેના હવે આપણને આચાર દેવ એ શ્લોક 16 આપણને એને આપશે. એ શ્લોક લઈએ સાથે. દાન હે તો ઉદ્યમ કરે, આખી બહુ લિંક આચાર દેવલી. ચાલો તું એમ કહેતો હતો ને કે મારે ધન સેના માટે જ કમાવા છે? દાન આપવા માટે, દેવ શાસ્ત્ર પ્રભાવના. સારી વાત છે ને. તો પેલા આચાર દેવ પૂછે છે કે દાન માટે જો તું ઉદ્યમ કરીશ તો એ શું છે? દાન એટલે પૈસા કમાવી પાપ છે? અમે નીતિ ન્યાયથી કમાઈએ તો? નીતિ ન્યાયથી કમાઈએ તો ફરીથી એમાં શેનું પાપ? જો બહુ જ વિચારવા જેવું છે, અનિતિ પૂર્વક કરીએ તો મહાપાપ છે. નીતિ ન્યાયથી કરીએ ને અલ્પ પણ છે તો પાપ જ. કારણ કે પૈસા કામ ને, પૈસા કામ શું વાંધો? પૈસા કમાવામાં આપણો ઉપયોગ 24 કલાક સેમાં જશે? આત્મા યાદ આવશે કે જડ યાદ આવશે? એમાં પણ શું થશે? કદાચ પુણ્યનો ઉદય અને સક્સેસ જોઈએ તો શું થશે? અભિમાન ચડી જશે. અને ધાર્યું હોય ને એવું ન થાય તો ઘણી વાર શું થાય? કસાય થઈ જાય. બીજું થાય પૈસા, પેલું બેઝિકલી પૈસા કમાવાનો બેઝિકલી ભાવ એ શું છે? પાપ જ. એમાં અનિતિથી કરીને કરવું એ તો માયાચારી ને અસત્યનું એ તો મોટું પાપ છે. તો એવું તો જીવનમાં ન હોય. પણ એ નીતિપૂર્વક કમાવું એ પણ એક. તો અહીંયા આચાર દેવ એમ કહે, તારે જો ધનથી એમ કહે છે કે હું દાન આપીશ, પણ ધન કમાવા માટે તારે શું કરવું પડશે? એ પ્રવૃત્તિમાં જોડાવું તો પડશે કે નહીં? આપણે સ્વાધ્યાયમાં બેઠા હશું કે ઓફિસે ગયા હશો? તો ત્યાં શું આત્મા યાદ આવશે કે પૂતગલ યાદ આવવાનું છે? છે ને, પરિણામમાં ફરક પડે છે કે નથી પડતો? એ રીતે બહુ જ વિચારવા જોઈએ. કોઈ કે અમે દાન આપશું તો અમને ધર્મ થશે, તો પહેલો જ પ્રશ્ન એ થાય જો તું દાન આપીને તને ધર્મ થશે તો દાન આપવા માટે તારે શું કરવું પડશે? આ કમાવા માટે જીન મંદિર જવું પડશે કે ઓફિસે જવું પડશે? તો ઉલટાનું તો જીન મંદિરથી નિમિત્તોથી પણ દૂર લઈ જશે તને, તો ઓફિસે જવું પડશે તમારે. એવી જ રીતે કોઈ કે બાયમાં ઓલાથી વ્રત ઉપવાસથી કરીને પણ ધર્મ થાય તેનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? વ્રત કરવા હશે તો શરીરને કેવું કરવું પડશે? થોડું મજબૂત સ્ટ્રોંગ બનાવવું પડે. અને એના માટે ક્યાં જીન મંદિર જવું કે ક્યાં જવું? નહીં, એ તો ખબર છે ને બધાને ક્યાં જવું. જ્યારે ક્યારે પણ ફરીથી બહિર્મુક્તાની વૃત્તિથી આત્મા મળવાનો નથી. એ ચાહે સો રાગની પ્રવૃત્તિમાં કે બાયના જ્ઞાનમાં, અરે આત્માને માટે અનુભવ જ્ઞાન જોશે, આત્માને માટે રાગ નહીં રૂચિ જોશે આપણને. તો અહીંયા ફરીથી કહે છે, દાન હેતુ ઉદ્યમ કરે. ઉદ્યમ એટલે મહેનત કરે, એફર્ટ્સ કરે છે, પ્રયત્ન કરે. અને ખરેખર મહેનત કરશે એટલું કમાશે નહીં. વર્ષો પહેલાની વાત છે, ગુરદેવસિંહ યાત્રાએ નીકળેલા અને ત્યારે મંદિર જોયું, એકદમ બધું હતું, કદાચ આબુ નાખે એ જ પ્રકારનું ત્યાં. ત્યારે ગુરુદેવ એ કોતરણીને બધું સારું, ત્યારે એવું કહેવાતું ને, એમાં જેટલી રજકણ ખરે એનાથી આપ, એમ એટલી મજૂરીમાં એટલું આપતા. ત્યારે ગુરુદેવ શીખે, પૈસા ખર્ચે ખૂટતા નથી, પુણ્ય ખૂટે વગર ખર્ચે ખૂટી જવાના છે. આપણને શું ભય લાગે છે? પૈસા શું કરીશું? દાનમાં આપીશ શું થઈ જશે? મારા ઓછા થાય ને? ઓછા થાય નહીં? બહુ જ વિચારવા જેવું છે. પૈસા દાન આપે એટલે ખર્ચે કોઈ ખૂટતા નથી, પણ શું થાય છે? પુણ્ય ખૂટ્યા અને નહીં ખર્ચાયો, દાન આદિમાં નહીં દીધા અને તો પણ કોઈ રીતે ચાલ્યા જશે. કોઈના જીવનમાં બધા તો એવું હોય છે ને, એના એ વ્યક્તિ કોઈ સામાન્ય એવરીબડી, એક જ પોતાનો બિઝનેસ હોય છે, એક વર્ષે પ્રોફિટ કમાય તો બીજા વર્ષે નિશ્ચિતપણે શું હશે? પ્રોફિટ કમાશે જ ને. કેમ? એની જ વ્યક્તિ છે, એની જ બધી એની હોશિયારી છે ને બધું એ જ છે. ચાલો એસ્ટાબ્લિશ, વર્ષોની એસ્ટાબ્લિશ કંપની હોય તો એ તો હવે તો કમાય જ ને, બ્રાન્ડેડ થઈ ગયું ને બધું, ઘણા શબ્દો વાપરે ને બધા, તો એ ગેરંટી ને બધું નહીં. કેમ નહીં? અરે પુન પાપના ઉદયના હોશિયારીથી કામ નથી. એકના એકમાં એક વર્ષે પ્રોફિટ ઓછો વધતો પણ થાય, એક વખતે પ્રોફિટ થાય ને લોસ થાય, આવું વેરિએશન કેમ બને છે? એફર્ટ્સ કોણ ઓછી કરતા હશે? વેપાર ધંધામાં પૈસા કમાવાની એફર્ટ્સ કોણ ઓછી કરતું હશે? અને છતાં આવું વેરિએશન કેમ જોવામાં આવે છે? એનો અર્થ કે હું જે માનું છું એનાથી એક હિડન ફેક્ટર કામ કરે છે, અને એને અહીંયા જૈન દર્શન કહે છે પુન પાપના ઉદય. પણ શું એ સ્વીકારતા નથી અને ઈચ્છા પ્રમાણે ન થાય, એ તો બહુ જ કોમન છે ને, ઈચ્છા પ્રમાણે ન થાય તો શું થાય? આકુરતાની તીવ્રતા વધતી જાય છે. અને એ જ આપણા જીવનમાં ક્યારેક ઈચ્છા પ્રમાણે થયું તો અભિમાનની આકુરતામાં વયા જશો, ઈચ્છા પ્રમાણે ન તો ક્રોધાદિની આકુરતામાં પણ આકુરતા રહે. તો અહીંયા તો આચાર્ય દેવ કહે છે, જો તું એમ માનતો હો કે દાન દેવા માટે ઉદ્યમ કરી અને નિર્ધન ધનને ભેગું કરું છે એટલા માટે, હવે કોના જેવું કરે છે એના માટે એક્ઝામ્પલ આપે છે, દેહે કાદવ લેપીને માને સ્નાય કરે. શું કરું છું? પેલા ઓલામાં જેમ પૈસા કમાવાનું પાપ કરું છું, પછી દાન આપીશ ને પુણ્ય કરીશ. તો અહીંયા તું શું કરે છો? પેલા શરીર ઉપર કાદવ ચોપડી લઈશ અને પછી સ્નાન. બહુ સરસ ઉપાય છે ને, સ્ટ્રેટ ફોરવર્ડ છે. અરે પણ એની કરતા કાદવ જ શું કામ ચોપડે જેથી સ્નાન કરવું પડે? શું છે કરવા જેવું છે? આ તો એના જેવું છે, પેલા બીમાર પડીશ પછી દવા લઈ લઈશ. પણ એની કરતા શું કામ એવું કરે છે કે જેથી બીમાર પડે છે? પેલા એમાં બહુ જ વિચારવા જેવું છે કે પેલા હું કમાઈ લઈશ, ભલે પૂનથી કમાય જે રીતે, એનો અર્થ શું થયો? પછી હું દાન આપીશ પછી લઈ, પણ પેલા હું પૈસા કમાઈ લઈશ. પાપ કરવાની ગેરંટી લઈ લીધી, પછી ઓલો તરવાનો સમય મળશે કે નહીં મળે, શું નિશ્ચિતતા થઈ ગઈ? પેલું ધંધો અને કરાવવાનું પાપ કમાવવાના પાપ તો થઈ ગયા, પેલા જ થઈ ગયા. પછી ઓલો દાન દેવાનો એની પાસે એને અવસર મળશે કે નહીં, ને કોના પરિણામ પણ બદલી જશે. અરે જીવનમાં પેલું જો આખી આચાર દેવ ધર્મ આત્માની કરવાની અનુભૂતિની વાત તો પછી ને પેલા આવી ભૂમિકા તો તૈયાર કરે. હજી પાપની પાછળ દોડ્યો જાય છો, હજી આત્મા હિતની એક વિચારણા નહીં, દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેની પણ તને ભક્તિ ભાવની વેલ્યુ નથી થતી, તો આગળની વાત તો દૂર રહી જાય છે. પણ શું થાય, બીજા કામ એટલા માથે હોય છે નહીં. ફરીથી વિચારું, પ્રાયોરિટી ક્યાં મૂક્યું છે આપણે? દેવ શાસ્ત્ર ગુરુને પ્રત્યેની આપણી ભક્તિ ભાવનાના ભાવની પ્રાયોરિટી ક્યાં છે આપણા જીવનમાં? ટોપ મોસ્ટમાં છે કે મિડલમાં છે? ક્યાં ક્યાં છે? ક્યાં મૂકે છે? ટોપમાં કે મિડલમાં? અરે હશે પણ નહીં, એ તો ટાઈમ ખાલી મળ્યું છે ને આવા આવે એટલે જવું પડે. એ પણ ઘણી વાર કેવી રીતે હશે? લોક લાજે જવું પડશે. એટલે તમે અત્યારે નથી આવતા, ઘણી વાર વિચારવા જેવું છે. લોક લાજે ઘણું કરીએ છીએ, એક માત્ર આત્મહિતની ભાવનાથી કેદી કરીએ છીએ આપણે. અહીંયા એ કહે છે કે પેલા દેહે કાદવ લેપીને, હું કાદવ ચોપડું છું અને પછી હું શું કરી લઈશ? સ્નાન કરીશ. અરે પણ સુકામ પણ કપડું મેલું કરવું છું ને પછી હું શું કરીશ? ધોઈ નાખીશ. પણ સુકામ મેલું કરે છે એમ પાપના પરિણામ સુકામ. અને એવું જ સુકામ છે, આજ ધન નથી તો કાંઈ ને હું ભાવના ભાવીને પણ કરીશ. એવું જરૂરી છે કે દાન આપશે જ પુણ્ય કમાઈ શકે છે? જીવનમાં સાથે ભાવના રૂચિ રાખજે. ચલો કોઈ આપણે એક વિચાર લઈએ, પ્રસંગ તો આવવાનો છે. કોઈ બોલી જેને કે બોલી લીધી હોય અને ભગવાનની પ્રતિષ્ઠા કરે છે, તો પ્રતિષ્ઠા કોને અહીંયા કોણે કરવી? પ્રતિષ્ઠા કોણે કરી? જેણે બોલી લીધી હતી એણે કરી. વિડીયોમાં પણ દેખાય, એ જ દેખાડે છે ભાઈ. કોણે દેખાડી? કદાચ એનો ઉપયોગ બીજે હશે તો એણે પ્રતિષ્ઠા નથી કરી. અને જે કદાચ બહાર બેઠો હશે ને ખાલી ટીવીમાં જોતો હશે અને એને ભાવના કરી, તો ખરી તો એણે પ્રતિષ્ઠા કરી. ક્રિયાની કરતા એક ભાવની અધિકતા જીવનમાં. પોતાની સ્થિતિ હોય અને એવી ક્રિયા કરવાનો અવસર મળે એનો નિષેધ નથી, પણ મુખ્યતા શેની હોવી જોઈએ જીવનમાં? બહારમાં આપણને આગ્રહ રહે છે કે મને કરાય, મને મને. અરે પણ તને તારી ભાવના કરવામાં કોણ રોકાઈ શકે છે? એક બહુ વિચારવા જેવું, અહીંયા તો આપણે નથી કોઈ વચ્ચે પિલર ને એવું, પણ કોઈ જગ્યા નાની હોય, ભગવાનની વેદી હોય, એમાં વચ્ચે કંઈક પિલર આવતા હોય, ક્યારેક કોઈને એવું બેસવું પડે કે આડું કોણ આવતું હોય? પિલર આવે ભગવાન તો શું કરવું? ના ના, હું તો મારું પહેલેથી રિઝર્વેશન કરીને જઈશ બધું. શું કહે છે? ફરીને એકવાર વિચારવા જેવું છે, શું ભગવાન પ્રત્યેની એટલી મારી અંતરંગમાં ભક્તિ નથી કે હું આંખ બંધ કરું તો મને ભગવાનની પ્રતિમા દેખાય, મને પિલર શું કામ દેખાય? એટલું પણ એ વિંધી નથી, ભેદ નથી કરી શકતું. અહીંયા બેઠા પણ, ઘરમાં નહીં ઓફિસમાં પણ, કેબિનમાં ટેબલ છે, એનું ફર્સ્ટ ડ્રોવર છે, એમાં શું છે ને લેફ્ટમાં શું છે, વિચારી જોઈ શકાય છે? વિચારી શકાય છે? અરે બાયના સંયોગની દરરોજના પરિચયથી જો તું આટલું કરી શકે તો જીનેન્દ્ર દેવ જેના પ્રત્યે મારને પૂર્ણપણે અવભાવ છે એને શું હું ગમે ત્યારે ન જોઈ શકું? પણ અંતરંગની જ્યાં ભાવનાનો પ્રકાર નથી ને ત્યાં બધી જેને કહે અડચણ કે બધા ગુજરાતીમાં કહીએ બાના આવવાના છે. જીવનમાં પોતાની ભાવનાની દ્રઢતા તો ઓલી તૃષ્ણા કરી રહીએ છે, અહીંયા આવીને ભાવના કેમ નથી કરતા? તો અહીંયા આચાર્યદેવ આપણને એ રીતે કીધું કે તું આ રીતે વિપરીતતા કરે છે, કાદવ ચોપડીને પછી હું નાઈ લઈશ, એની કરતા એવા શું કામ કરે છે? એ રીતે જો એમાં તો પાછળ લખ્યું છે, અવિચારી મૂર્ખ છે એ આવું કરે છે. એક સરસ એની સામે 35મા પાને છે, આત્માનું શાસનમાં આચાર્ય દેવ લખ્યું 35મા પાને લાસ્ટ લાઈન. જેમ સરસ દ્રષ્ટાંત, લાસ્ટ લાઈન, નદીઓમાં કદી પણ સ્વચ્છ પાણીનું પૂર આવતું નથી. શું શબ્દ ભાઈ? ક્યારેક અહીંયા તો બધું ફ્લડિંગ કઈ જોવા તો ન મળતું હોય ને, પણ ત્યાં જોયું હશે, એનો તો ફ્લડ આવે ને નદીમાં એકદમ પાણી, ત્યારે પાણી કેવું હોય, એકદમ પ્યોર હોય ને, આખું કાદવ વાળું હોય હંમેશા. એ તો પછી ઠેરે એમ, અહીંયા તને અધિક આ બધી મમતા જે આવે છે ને એ અશુદ્ધતા છે બધી, એની સામે એમ નહીં માનતો કે એનાથી હું મને સારું થવાનું, એ આખી મમતાના આખા આ બધા સંયોગોનું તને એ આવે છે, એમાં અશુદ્ધતા છે, એમાં કાંઈ આત્માનું હિત થવાનું નથી. આ રીતે આપણને એ વાત કરીને હવે એનાથી ફરીથી છે અહીંયા પુણ્યને કારણે જેમ કહ્યું, તો એ બધા શેનું છે? ભોગ ઉપભોગનું સાધન છે. એ જે પૈસાથી તું માનતો હતો કે મને દાન ને એમાં તું શેમાં ઉપયોગ કરીએ છે? આપણે બહુ જ ફરીથી પૈસા કમાવાની વાત ને પછી આવે ને, આચાર્ય કહે છે પૈસા કમાઈને મેજોરિટી ભાગ દાનાદિમાં જાય છે કે ભોગ ઉપભોગમાં જાય. આપણા બધા માટે છે, એમાં કોઈને વિચારવું એવું નથી, કોઈને ટાર્ગેટ કરીને નહીં, દરેકના જીવનમાં આવું હશે ને. પૈસા કમાઈને એમાં શેમાં હોય છે? તો એના માટે જો કે છે કે એ જે તું પૈસા કમાય છે એમાં વધારે છે ને ભોગ ઉપભોગમાં જાય છે. અને ભોગ ઉપભોગ કેવા છે એ 17મા શ્લોકમાં છે, આપણે લઈએ એનું પદ પહેલા. ભોગાર્જન દુઃખદ મહા શિષ્યનો પ્રશ્ન હતો કે હે ભગવાન, આ તમે ધનને તો કેવું કીધું સાવ દુઃખને માટે ધિક્કાન બધું જ, પણ અમને એનાથી તો શું થાય છે? ભોગ ઉપભોગના સાધન મળે છે, અમને મજા આવે છે, સારું છે. તો એના માટે અહીંયા કહે છે, તું વિચાર કર, ભોગાર જન દુઃખદ મહા, એને જ્યારે તને ભોજન ભોગ આદિ વિષયો જે છે એ કેવા છે, શરૂઆતમાં શું કરવાની છે? મહેનત સને એનો સંયોગ મળશે. ભોગ ઉપભોગના જે વિષયો સાધન મળવાની કેવા છે, શરૂઆતમાં મહેનત કરશે એને બધું મળી જવાનું, ભલે ધન નિમિત્ત, તે શરૂઆતમાં દુઃખ છે. પછી જ્યાં મળે છે તો ભોગવાની તૃષ્ણા ફાટી નીકળે છે. પેલું તો મેળવવામાં જ, પછી એને ભોગવવામાં, અને જ્યારે છૂટે છે ત્યારે ફરીથી આકુરતા થાય. એનો વિસ્તાર તો છે થોડો સમય.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ભરતક્ષેત્ર ના ઋષુપાદિ મહાવીર પર્યંત 24 તીર્થંકર ભગવાન નો જય હો. વિદ્યક્ષેત્ર ના સિમંદરાદિ 20 વિયરમાં તીર્થંકર ભગવાન નો જય હો. અડગ જ્ઞાન બળ ના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો જય હો. સમયસાર નિયમસાર આદિ સમસ્ત જીનવાણી માત નો જય હો. કુનકુન આચાર્ય દેવ, અમૃત આચાર્ય દેવ આદિ ભરત ક્ષેત્ર ના સમસ્ત આચાર્ય દેવનો જય હો. પરમ ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિના રચેતા કૃપાળુ દેવ આદિ સર્વધર્મ જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે जहाँ अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। बोलो जिनवाणी मातनो जय हो।